એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. હું છું આપનો યજમાન
અને હું છું આપનો સહયજમાન અને માર્ગદર્શક. આપણી આજની ચર્ચાનો વિષય એમ કહી શકાય કે થોડો ગહન છે, પણ સાથે સાથે અત્યંત રસપ્રદ પણ છે.
હા, બિલકુલ. આજે આપણે રસેલ સ્ટેનાન્ડ દ્વારા લખાયેલ પુસ્તક કે પુસ્તકો કહી શકીએ એના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જે ક્રાંતિકારી સિદ્ધાંતો છે સાપેક્ષતાના, એની દુનિયામાં થોડા ઊંડા ઉતરવાના છીએ.
ખરું કહ્યું. અને આ એવા વિચારો છે જેણે મતલબ કે આપણી વાસ્તવિકતાની સમજને જ પાયામાંથી હલાવી દીધી.
અને આ એવું નથી કે ખાલી વૈજ્ઞાનિકો માટે જ છે, ખરું ને?
ના ના, બિલકુલ નહીં. આ વિચારોએ તો અવકાશ, સમય, આખું બ્રહ્માંડ એને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખી છે. અને એની અસર તો જુઓ, પેલું જીપીએસ જે આપણે રોજ વાપરીએ છીએ ને.
હા, જીપીએસ.
એ પણ આ સાપેક્ષતાના સિદ્ધાંતો વગર શક્ય જ નથી. એટલે સ્ટાનાર્ડનું કામ અહીં બહુ મહત્વનું છે, કારણ કે એમણે આ જટિલ વિચારોને સરળ બનાવવામાં એમ કહોને કે માસ્ટરી મેળવી હતી.
તો થોડી વાત એમના વિશે કરીએ. આ રસેલ સ્ટેનાર્ડ કોણ હતા? શા માટે આપણે એમને આઇન્સ્ટાઇન જેવા વિષય પર વાત કરવા માટે યોગ્ય ગણી શકીએ?
જરૂર. જો રસેલ સ્ટેનાર્ડ, જેમનું જીવન 1931થી 2022 સુધી રહ્યું, એ પોતે એક જાણીતા ભૌતિકશાસ્ત્રી હતા. ખાસ કરીને ઉચ્ચ ઉર્જા કણ ભૌતિકશાસ્ત્રમાં એમનું કામ હતું.
ઓહ, એટલે વિષયના જાણકાર તો ખરા જ.
હા, અને તેઓ બ્રિટનની જે ઓપન યુનિવર્સિટી છે ત્યાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર પણ હતા અને સર્ન જેવી મોટી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.
ઓપન યુનિવર્સિટી એટલે ત્યાં તો એમણે જટિલ વિષયો સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું હશે, બરાબર?
બરાબર. એ જ એમની ખાસિયત હતી. એક બાજુ ગહન સંશોધન અને બીજી બાજુ એ જ જ્ઞાનને સરળ ભાષામાં સમજાવવાની કળા. એમણે તો બાળકો માટે પેલી અંકલ એલ્બર્ટ સિરીઝ પણ લખી હતી.
અચ્છા.
હા, જેમાં આવા જ અઘરા વિષયોને વાર્તા રૂપે સમજાવ્યા હતા. એટલે એમની પાસે વૈજ્ઞાનિક ચોકસાઈ પણ હતી અને સરળતાથી સમજાવવાની આવડત પણ. આથી જ સાપેક્ષતા જેવા વિષય માટે એ આદર્શ લેખક કહેવાય.
સમજાઈ ગયું. એટલે આપણે એમના પુસ્તકો દ્વારા આઇન્સ્ટાઇનના વિચારોની સફર કરવાના છીએ. તો આ પુસ્તકોનો મુખ્ય હેતુ શું છે? એનો મૂળ વિચાર શું છે?
મુખ્ય હેતુ તો એ જ છે કે આઇન્સ્ટાઇનના બે પાયાના સિદ્ધાંતો, એક છે વિશિષ્ટ સાપેક્ષતા એટલે કે સ્પેશિયલ રિલેટિવિટી,
અને બીજો સામાન્ય સાપેક્ષતા, જનરલ રિલેટિવિટી.
બરાબર. આ બંને સિદ્ધાંતોનું રહસ્ય ખોલવું, ખાસ કરીને એવા વાચકો માટે જેમની પાસે ભૌતિકશાસ્ત્રનું બહુ ઊંડું જ્ઞાન ન હોય. પુસ્તક શરૂઆત ત્યાંથી કરે છે જ્યાં આપણી રોજિંદી સહજ સમજ છે ને એ ખોટી પડવા માંડે છે.
આપણી સહજ સમજણ એટલે પેલી કે સમય બધા માટે એક સરખો જ ચાલે, અને અવકાશ એટલે જાણે એક મોટો સ્ટેજ જેના પર બધું ભજવાય છે.
હા, બરાબર. એ જ આપણે એવું જ માનીને ચાલીએ છીએ ને. પણ આઇન્સ્ટાઇને બતાવ્યું કે જુઓ, આ સમજ અધૂરી છે. અવકાશ અને સમય એ અલગ અલગ નથી.
ઓ,
એ તો એમ સમજો ને એકબીજા સાથે વણાયેલા છે, એક જ તાણાવાણા જેવા. અને એનાથી બને છે એક ચાર પરિમાણીય રચના. એને કહેવાય અવકાશ સમય, એટલે કે સ્પેસ ટાઈમ.
ચાર પરિમાણ: લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ચોથું સમય.
બરાબર. અને આ અવકાશ સમય સ્થિર નથી. પદાર્થને ઉર્જા હોય ને એનાથી એ વળે છે, બદલાઈ જાય છે. જાણે કોઈ રબરની ચાદર પર વજન મૂકીએ ને ખાડો પડે એવું કંઈક.
અને આ બધું સમજવાની ચાવી તમે કહ્યું એમ કોઈ એક નિયમમાં છે.
હા, એક નિયમ જે સાંભળવામાં થોડો અજીબ લાગે પણ એ જ પાયો છે. નિયમ એ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ, જેને આપણે સી કહીએ છીએ, એ બધા જ નિરીક્ષકો માટે હંમેશા એક સરખી જ રહે છે.
હંમેશા? ભલે નિરીક્ષક ગમે તેટલી ઝડપે જતો હોય.
હા, ભલે તે ગમે તેટલી ઝડપે ગમે તે દિશામાં જતો હોય, પ્રકાશની ગતિ તો સી જ મપાશે. આ વાત સ્વીકારવી અઘરી છે, પણ આ જ હકીકત પર આખી સાપેક્ષતા ઊભી છે. અને કુદરત આ નિયમ જાળવી રાખવા માટે ખબર છે શું કરે છે?
શું?
એ સમય અને અવકાશને જ વાળી દે છે.
શું વાત કરો છો? સમય અને અવકાશ વાળી જાય? કેવી રીતે? આ સમજાવો થોડું.
ચોક્કસ. પુસ્તક આપણને પહેલા આઇન્સ્ટાઇન પહેલાંની દુનિયામાં લઈ જાય છે, ત્યારે ન્યૂટનના નિયમોનું રાજ હતું. બધું એકદમ ઘડિયાળના કાંટાની જેમ ચોક્કસ લાગતું હતું. નિરપેક્ષ અવકાશ, નિરપેક્ષ સમય,
હા, બધું નક્કી.
પણ પછી 19મી સદીમાં મેક્સવેલ આવ્યા. એમના સમીકરણોએ બતાવ્યું કે પ્રકાશની ગતિ તો અચળ છે, અને આ વાત ન્યૂટનના સાપેક્ષ વેગના નિયમો સાથે બંધ નહોતી બેસતી.
કેમ બંધ નહોતી બેસતી?
વિચારો, જો હું પ્રકાશની અડધી ગતિએ દોડતી ટ્રેનમાંથી ટોર્ચ ચાલુ કરું તો ન્યૂટનના હિસાબે તો પ્રકાશની ગતિ દોઢ ગણી સી થવી જોઈએ ને? પણ મેક્સવેલ કે ના, એ તો સી જ રહેશે. આ મોટો વિરોધાભાસ હતો.
અચ્છા, એટલે અહીંથી ગૂંચવાડો શરૂ થયો.
હા, અને પછી માઇકલસન મોર્લીનો પ્રયોગ થયો, જેણે ઈથર નામના કાલ્પનિક માધ્યમને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ એ નિષ્ફળ ગયો, એટલે રહસ્ય વધુ ઘેરું બન્યું.
અને પછી 1905માં આવ્યા આઇન્સ્ટાઇન. એમણે આ કોયડો ઉકેલવા બે સરળ પણ કહી શકાય કે ખૂબ શક્તિશાળી ધારણાઓ રજૂ કરી.
કઈ બે ધારણાઓ?
પહેલી કે ભૌતિક શાસ્ત્રના નિયમો બધા સમાન ગતિથી ચાલતા નિરીક્ષકો માટે એક સરખા જ હોય છે. અને બીજી પેલી પ્રકાશની ગતિવાળી વાત કે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ બધા જ નિરીક્ષકો માટે સમાન સી જ હોય છે, પછી ભલે પ્રકાશનો સ્ત્રોત કે નિરીક્ષક ગતિમાં હોય.
બરાબર. અને આ બે દેખીતી રીતે સરળ લાગતી ધારણાઓ સ્વીકારીએ ને તો એના પરિણામો આપણી સામાન્ય બુદ્ધિને હચમચાવી દેવા એવા છે.
જેમ કે પહેલું પરિણામ શું?
પહેલું પરિણામ, એક સાથે બનવું એટલે કે સાઇમલ્ટેનિટી, એ પોતે જ સાપેક્ષ છે.
એક સાથે બનવું એ સાપેક્ષ છે, એ કેવી રીતે?
પેલું ટ્રેનનું ઉદાહરણ લઈએ. માનો કે ટ્રેન ખૂબ ઝડપથી જઈ રહી છે અને ટ્રેનની બરાબર વચ્ચે એક વ્યક્તિ ઊભો છે. જો ટ્રેનના બંને છેડે એક જ સમયે વીજળી પડે તો એ વચ્ચેવાળા વ્યક્તિ માટે એ ઘટનાઓ એક સાથે બની કહેવાય.
હા, એ તો બરાબર છે.
પણ જે વ્યક્તિ પ્લેટફોર્મ પર સ્થિર ઊભો છે અને ટ્રેન તેની પાસેથી પસાર થઈ રહી છે, તેના માટે આ બંને વીજળી એક સાથે નહીં પડે. તેના માટે ટ્રેન જે દિશામાં જાય છે તેના પાછળના છેડે વીજળી વહેલી પડશે.
ઓહો, એટલે હવે કે અત્યારેનો અર્થ પણ બધા માટે સરખો નથી. આ તો ખરેખર અજીબ છે.
છે ને? અને જો એક સાથે હોવું એ જ સાપેક્ષ હોય તો પછી સમય પોતે જ સાપેક્ષ બની ગયો કહેવાય ને?
હા, બરાબર પકડ્યું. આ છે સમય વિસ્તરણ, એટલે કે ટાઈમ ડાયલેશન.
એનો મતલબ એમ કે જે ઘડિયાળ ગતિમાં છે એ સ્થિર નિરીક્ષક માટે ધીમી ચાલતી દેખાય.
ધીમી ચાલે? શા માટે?
કારણ પેલું જ, પ્રકાશની ગતિ સી ને અચળ રાખવા માટે. પુસ્તકમાં એક સરસ વિચાર પ્રયોગ છે લાઇટ ક્લોકનો. કલ્પના કરો કે બે અરીસા છે અને એમની વચ્ચે પ્રકાશનો એક કણ, ફોટોન, ઉપર નીચે ઉછળી રહ્યો છે. દરેક ટીક એટલે પ્રકાશનું એકવાર ઉપર નીચે જવું. હવે આ ઘડિયાળને ગતિ આપો. સ્થિર ઉભેલા વ્યક્તિ માટે પ્રકાશનો કણ હવે સીધો ઉપર નીચે નથી જતો, પણ ત્રાસો જાય છે, કારણ કે ઘડિયાળ આગળ વધી રહી છે, એટલે એને લાંબો રસ્તો કાપવો પડે છે.
હા, ત્રાસો માર્ગ લાંબો હોય.
પણ પ્રકાશની ગતિ તો સી જ રાખવાની છે, તો લાંબો માર્ગ એ જ ગતિએ કાપવા શું કરવું પડે?
વધારે સમય લેવો પડે.
બરાબર. એટલે ગતિમાન ઘડિયાળની ટીક લાંબી થઈ જાય. મતલબ કે ગતિમાન ઘડિયાળ ધીમી ચાલે. મૂવિંગ ક્લોક્સ રન સ્લો. આ સાબિત થયેલી હકીકત છે.
આ ખરેખર અકલ્પનીય જેવું લાગે છે. અને જો સમય ધીમો પડી શકે તો પછી અંતરનું શું? કારણ કે ગતિ એટલે અંતર ભાગ્યા સમય. જો સમય બદલાય અને પ્રકાશની ગતિ અચળ રહે તો અંતર પણ બદલાવવું જોઈએ ને?
એકદમ સાચી વાત. આ છે લંબાઈ સંકોચન, એટલે કે લેન્થ કન્ટ્રેક્શન. એટલે કે જે વસ્તુ ગતિમાં છે એ સ્થિર નિરીક્ષક માટે એની ગતિની દિશામાં ટૂંકી દેખાય છે. સમય અને અવકાશ એટલા જોડાયેલા છે કે કુદરત એકને ખેંચીને બીજાને ટૂંકાવી દે, જેથી પેલી પ્રકાશની ગતિ સી હંમેશા જળવાઈ રહે.
વાહ.
આ બધું જ મિન્કોવસ્કી નામના ગણિતશાસ્ત્રીએ જે અવકાશ સમયનો ચાર પરિમાણીય ખ્યાલ આપ્યો એમાં સુંદર રીતે બંધ બેસે છે. સમય અને અવકાશ અલગ નથી, પણ એક જ ફેબ્રિકના ભાગ છે.
અને આ બધાનો એક બીજો મહત્વનો મુદ્દો એ પણ નીકળે છે કે કોઈ પણ પદાર્થ પ્રકાશની ગતિએ પહોંચી જ ન શકે, ખરું ને?
હા, કારણ કે જેમ જેમ પદાર્થની ગતિ પ્રકાશની ગતિની નજીક જાય છે તેમ તેમ તેનું દ્રવ્યમાન વધતું જાય છે. અનંત ગતિ માટે અનંત દ્રવ્યમાન જોઈએ, જે શક્ય નથી.
પણ આ વધારાનું દ્રવ્યમાન આવે છે ક્યાંથી?
એ આવે છે પેલી ગતિ આપવા માટે જે ઊર્જા વપરાય છે એમાંથી. અહીં જ આઇન્સ્ટાઇનનો પેલો જગવિખ્યાત સંબંધ આવે છે, દ્રવ્યમાન અને ઉર્જા એ એક જ સિક્કાની બે બાજુ છે.
E = mc²
બરાબર. ઉર્જા E બરાબર દ્રવ્યમાન m ગુણ્યા પ્રકાશની ગતિનો વર્ગ c². આ સૂત્ર બતાવે છે કે ઉર્જા દ્રવ્યમાનમાં રૂપાંતરિત થઈ શકે છે અને દ્રવ્યમાન ઉર્જામાં.
અને c² એટલે પ્રકાશની ગતિનો વર્ગ. એ તો ખૂબ જ મોટો આંકડો થાય.
હા, એનો અર્થ એ કે બહુ જ થોડાક દ્રવ્યમાનમાં પણ વિપુલ, મતલબ કે અમચો મોટી માત્રામાં ઉર્જા છુપાયેલી છે.
પેલો પરમાણુ બોમ્બ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ આના જ ઉદાહરણો છે ને?
હા, બિલકુલ. દ્રવ્યમાન એ ઉર્જાનું અત્યંત ઘનીભૂત કોન્સન્ટ્રેટેડ સ્વરૂપ છે. આ વિશિષ્ટ સાપેક્ષતાનો એક ક્રાંતિકારી નિષ્કર્ષ હતો.
પણ આઇન્સ્ટાઇન અહીં અટક્યા નહીં. આ તો વાત થઈ સમાન ગતિની, પણ દુનિયામાં પ્રવેગ પણ છે અને ગુરુત્વાકર્ષણ પણ છે, એનું શું?
બરાબર. આ સવાલનો જવાબ આપવા માટે તેમણે લગભગ 10 વર્ષ વધુ મહેનત કરી અને 1915માં રજૂ કરી સામાન્ય સાપેક્ષતા, એટલે કે જનરલ રિલેટિવિટી.
અને આના માટે પેલો એમનો સૌથી સુખી વિચાર કામ લાગ્યો હતો ને, સમાનતાનો સિદ્ધાંત.
હા, ધ પ્રિન્સિપલ ઓફ ઇક્વિવેલન્સ. એમણે વિચાર્યું, કલ્પના કરો કે તમે એક બંધ લિફ્ટમાં છો જેમાં કોઈ બારી નથી. જો લિફ્ટ પૃથ્વી પર સ્થિર ઊભી હોય તો તમે તમારા પગ પર વજન અનુભવશો ગુરુત્વાકર્ષણને કારણે, બરાબર?
હા.
હવે કલ્પના કરો કે એ જ લિફ્ટ દૂર અવકાશમાં છે જ્યાં કોઈ ગુરુત્વાકર્ષણ નથી, પણ લિફ્ટ ઉપરની તરફ 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના પ્રવેગથી ગતિ કરી રહી છે.
એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જેટલા જ પ્રવેગથી.
હા, તો લિફ્ટની અંદર તમને કેવો અનુભવ થશે?
મને લાગે છે કે હું ફરીથી મારા પગ પર એટલું જ વજન અનુભવીશ. લિફ્ટનું તળિયું મને ઉપર ધક્કો મારશે.
બરાબર. લિફ્ટની અંદર રહીને તમે કોઈ પ્રયોગ કરીને કહી જ ન શકો કે તમે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં છો કે પછી પ્રવેગિત થઈ રહેલી લિફ્ટમાં છો. ગુરુત્વાકર્ષણ અને પ્રવેગનો અનુભવ એક સરખો છે.
આ તો કમાલ છે. એટલે ગુરુત્વાકર્ષણ અને પ્રવેગ એ એક રીતે સરખા જ છે.
હા, અને જો એમ હોય તો પછી ન્યૂટન જેને ગુરુત્વાકર્ષણ બળ કહેતા હતા, એ ખેંચાણ બળ, એ ખરેખર શું છે?
એ જ મોટો સવાલ છે. જો એ પ્રવેગ જેવું છે તો બળ ક્યાં છે?
આઇન્સ્ટાઇનનો જવાબ ક્રાંતિકારી હતો. એમણે કહ્યું, ગુરુત્વાકર્ષણ કોઈ ખેંચાણ બળ છે જ નહીં.
બળ નથી તો પછી ગ્રહો સૂર્યની આસપાસ કેમ ફરે છે? આપણે પૃથ્વી પર કેમ ચોંટેલા રહીએ છીએ?
કારણ કે આઇન્સ્ટાઇન મુજબ ભારે પદાર્થો જેમ કે સૂર્ય કે પૃથ્વી પોતાની આસપાસના અવકાશ સમયને વાળી દે છે, એમાં વક્રતા પેદા કરે છે.
અવકાશ સમયને વાળી દે છે? પેલી રબર શીટવાળી વાત?
હા, એ જ. જાણે એક સપાટ રબર શીટ પર તમે એક ભારે ગોળો મૂકો તો શીટમાં ખાડો પડશે ને?
હા, પડશે.
હવે જો તમે એક નાની લખોટીને એ ખાડાની નજીક ગબડાવો તો શું થશે? એ લખોટી સીધી જવાને બદલે ખાડાની આસપાસ ગોળ ફરવા લાગશે, જાણે ગોળો એને ખેંચી રહ્યો હોય.
અચ્છા, એટલે ખરેખર ગોળો ખેંચતો નથી, પણ શીટમાં પડેલા ખાડાને કારણે લખોટીનો માર્ગ વળી જાય છે.
બરાબર. એ જ રીતે સૂર્ય પૃથ્વીને કોઈ દોરીથી ખેંચતો નથી, પણ સૂર્યના દ્રવ્યમાને પોતાની આસપાસના અવકાશ સમયને વાળ્યો છે. અને પૃથ્વી બીજું કશું નથી કરતી, બસ એ વળેલા અવકાશ સમયમાં શક્ય એટલા સીધા માર્ગ પર ગતિ કરી રહી છે. એ સીધો માર્ગ જ આપણને લંબગોળ કક્ષા જેવો દેખાય છે.
વાહ, આ તો અદ્ભુત વિચાર છે. એટલે દ્રવ્યમાન અને ઉર્જા અવકાશ સમયને કહે છે કે કેવી રીતે વળવું, અને વળેલું અવકાશ સમય પદાર્થને કહે છે કે કેવી રીતે ગતિ કરવી.
તમે બરાબર સારાંશ આપ્યો. ગુરુત્વાકર્ષણ એ બળ નથી, પણ અવકાશ સમયની ભૂમિતિ છે, જ્યોમેટ્રી.
આ માત્ર સુંદર વિચાર છે કે પછી એના કોઈ પુરાવા પણ છે?
ના ના, આનંદ નક્કર પુરાવા મળ્યા છે. પહેલો પુરાવો તો બુધ ગ્રહની કક્ષામાંથી જ મળ્યો. એની કક્ષા થોડી વિચિત્ર રીતે ખસે છે, જેને પ્રિસેશન કહેવાય. ન્યૂટનના નિયમો આ પૂરેપૂરું સમજાવી શકતા નહોતા, પણ આઇન્સ્ટાઇનની સામાન્ય સાપેક્ષતાના સમીકરણોથી એ ખસેડ એકદમ ચોકસાઈપૂર્વક સમજાવી શકાયો.
બીજો કોઈ પુરાવો?
બીજો પ્રખ્યાત પુરાવો 1919માં મળ્યો. સર આર્થર એડિંગ્ટને સૂર્યગ્રહણ વખતે જોયું કે સૂર્યની નજીકથી પસાર થતા દૂરના તારાઓનો પ્રકાશ સહેજ વળે છે.
પ્રકાશ વળે ગુરુત્વાકર્ષણને લીધે?
હા, કારણ કે સૂર્ય અવકાશ સમયને વાળ્યો છે, એટલે એ વળેલા માર્ગ પરથી પસાર થતો પ્રકાશ પણ વળે છે. આને ગ્રેવિટેશનલ લેન્સિંગ કહેવાય. આ સામાન્ય સાપેક્ષતાની મોટી સાબિતી હતી.
અને પેલી જીપીએસ વાળી વાત પણ આમાં જ આવે ને?
ચોક્કસ. જીપીએસ સેટેલાઇટ પૃથ્વીથી ઘણા દૂર છે અને ખૂબ ઝડપથી ફરે છે, એટલે એમના પર બે અસરો થાય છે. એક, વિશિષ્ટ સાપેક્ષતા મુજબ એમની ઝડપી ગતિને કારણે એમની ઘડિયાળો ધીમી ચાલે.
હા.
અને બીજું, સામાન્ય સાપેક્ષતા મુજબ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર જ્યાં ગુરુત્વાકર્ષણ નબળું છે ત્યાં સમય ઝડપથી ચાલે છે.
ઓ, એટલે બે વિરોધાભાસી અસરો.
હા, અને જીપીએસને ચોક્કસ કામ કરવા માટે આ બંને અસરોની ગણતરી કરીને સેટેલાઇટની ઘડિયાળને પૃથ્વી સાથે સિંક કરવી પડે છે. જો આ સુધારો ન કરવામાં આવે તો જીપીએસ થોડા કલાકોમાં જ નકામું બની જાય.
એટલે રોજબરોજ વપરાતી ટેકનોલોજીમાં પણ આઇન્સ્ટાઇનના સિદ્ધાંતો કામ કરી રહ્યા છે.
અને છેલ્લો મોટો પુરાવો મળ્યો 2015માં, ગુરુત્વાકર્ષણીય તરંગો, ગ્રેવિટેશનલ વેવ્સની શોધ.
આ શું છે?
આઇન્સ્ટાઇને આગાહી કરી હતી કે જ્યારે બ્રહ્માંડમાં ખૂબ મોટા દળ ધરાવતા પદાર્થો, જેમ કે બે બ્લેક હોલ, એકબીજા સાથે ટકરાય કે એકબીજાની આસપાસ ફરે, ત્યારે એમનાથી અવકાશ સમયના તાણાવાણામાં લહેરો પેદા થાય, જે પ્રકાશની ગતિએ પ્રસરે, જેમ પાણીમાં પથ્થર નાખવાથી લહેરો ફેલાય એમ.
અને આવી લહેરો પકડાય.
હા, એમની આગાહીના લગભગ 100 વર્ષ પછી લીગો નામના ડિટેક્ટરોએ આ અત્યંત સૂક્ષ્મ લહેરોને પકડી પાડી. આ સામાન્ય સાપેક્ષતાની વધુ એક ભવ્ય પુષ્ટિ હતી. આ સિદ્ધાંતોએ જ આપણને બ્લેક હોલ જેવા અજીબોગરીબ પદાર્થો અને વિસ્તરતા બ્રહ્માંડ વિશે સમજ આપી છે.
ખરેખર આખી સફર મનને હલાવી દે તેવી છે. તો આ બધામાંથી જો આપણે મુખ્ય વિચારો કે સંદેશા તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મૂળભૂત વિચાર એ છે કે આપણી સહજ બુદ્ધિ, આપણું કોમન સેન્સ, એ હંમેશા સાચું નથી હોતું, ખાસ કરીને જ્યારે આપણે અત્યંત ઊંચી ગતિ કે પ્રચંડ ગુરુત્વાકર્ષણની વાત કરતા હોઈએ.
હા, સમય અને અવકાશનું સાપેક્ષ હોવું એ આનું ઉત્તમ ઉદાહરણ છે.
બરાબર. પણ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે ભૌતિકશાસ્ત્રના નિયમો અને પ્રકાશની ગતિ નિરપેક્ષ છે, ઇનવેરિયન્ટ છે.
કુદરતે આ નિયમોને અચળ રાખવા માટે સમય અને અવકાશને લવચિક બનાવ્યા છે.
બીજો મુખ્ય વિચાર, પેલો દ્રવ્યમાન અને ઉર્જાવાળો, E=MC². હા, એ માત્ર એક સૂત્ર નથી પણ બ્રહ્માંડના મૂળભૂત બંધારણનું સત્ય છે. દ્રવ્ય એ ઊર્જાનું જ એક સ્વરૂપ છે અને ઊર્જા દ્રવ્યનું. આ સમજ પરમાણુ ઊર્જાથી લઈને તારાઓ કેવી રીતે ચમકે છે ત્યાં સુધી બધે જ લાગુ પડે છે.
ત્રીજો વિચાર, જે મને ખૂબ ગમ્યો, એ ગુરુત્વાકર્ષણ વિશેનો, કે એ કોઈ ખેંચાણ બળ નથી પણ ભૂમિતિ છે.
બરાબર. ગુરુત્વાકર્ષણ એ અવકાશ સમયના વળાંકનું પરિણામ છે. આ બ્રહ્માંડને જોવાની એક અત્યંત સુંદર અને કહી શકાય કે ભવ્ય રીત છે.
ચોથો મુદ્દો કદાચે કહી શકાય કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. તે આપણને આપણી માન્યતાઓ પર સવાલ પૂછતા શીખવે છે. તર્ક અને પ્રયોગો દ્વારા જ આપણે વાસ્તવિકતાની નજીક પહોંચી શકીએ છીએ. સામાન્ય બુદ્ધિની પણ મર્યાદાઓ છે.
અને પાંચમો મુદ્દો એ છે કે સિદ્ધાંત ગમે તેટલો વિચિત્ર લાગે પણ જો એ પ્રયોગો દ્વારા વારંવાર સાચો સાબિત થાય તો તેને સ્વીકારવો પડે. સાપેક્ષતાના સિદ્ધાંતો સાથે આવું જ થયું છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિની શક્તિ છે.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો કે વિચારો હશે જે ખાસ યાદ રહી જાય એવા હોય, જાણે ક્વોટ્સ જેવા.
હા, ચોક્કસ. આપણે કેટલાક મુખ્ય વિચારોને એ રીતે જોઈ શકીએ, જેમ કે પહેલો વિચાર જે પાયાનો છે,
એ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ બધા નિરીક્ષકો માટે સમાન છે. આર એ અચળ ખડક છે જેના પર સાપેક્ષતાનો સિદ્ધાંત રચાયો છે. મતલબ કે આ એક પાયાનો નિયમ છે જેને જાળવી રાખવા માટે સમય અને અવકાશની જૂની ધારણાઓ બદલવી પડી.
બરાબર. બીજો એક મહત્વનો વિચાર સામાન્ય સાપેક્ષતાનો સાર છે. ગુરુત્વાકર્ષણ એ પદાર્થોને ખેંચતું બળ નથી પણ દ્રવ્યમાન અને ઊર્જા દ્વારા સર્જાયેલ અવકાશ સમયની વક્રતા છે. આ ગુરુત્વાકર્ષણને ક્રિયાને બદલે ભૂમિતિ તરીકે જુએ છે.
અને ત્રીજો, પેલો E=MC² વાળો, દ્રવ્યમાન અને ઊર્જા અલગ નથી પણ એક જ મૂળભૂત તત્વના બે સ્વરૂપો છે. E=MC² તેમના રૂપાંતરણની સરળ પણ શક્તિશાળી રીત છે. આ બ્રહ્માંડના ઊંડા સત્યને ઉજાગર કરે છે.
અને આપણે આઇન્સ્ટાઇનનો પોતાનો એક વિચાર પણ ટાંકી શકીએ જે આ વૈજ્ઞાનિક જિજ્ઞાસાને વ્યક્ત કરે છે. આપણે અનુભવી શકીએ તેવી સૌથી સુંદર વસ્તુ રહસ્ય છે. તે જ સાચી કલા અને વિજ્ઞાનનો સ્ત્રોત છે.
ખૂબ સરસ. આ બતાવે છે કે પ્રશ્નો પૂછતા રહેવું કેટલું જરૂરી છે. હવે જો આપણે વાસ્તવિક જીવનમાં આના ઉપયોગોની વાત કરીએ તો GPS સિવાય બીજું શું ધ્યાનમાં આવે?
આપણે પરમાણુ ઉર્જા અને કમનસીબે પરમાણુ શસ્ત્રોની વાત કરી, જે E=mc² પર આધારિત છે. એ સિવાય મેડિકલ ક્ષેત્રે PET સ્કેન જેવી ટેકનોલોજી છે.
PET સ્કેન
એમાં કઈ રીતે?
એમાં પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફીમાં એન્ટીમેટરનો ઉપયોગ થાય છે, જે દ્રવ્ય સાથે મળીને સંપૂર્ણપણે ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ફરીથી E=mc² સિદ્ધાંત જ અહીં કામ કરે છે.
અચ્છા,
અને પેલા મોટા પ્રયોગોનું શું, જેમ કે સર્નમાં થાય છે?
હા, સર્ન જેવા કણ પ્રવેગકો, પાર્ટિકલ એક્સેલરેટર્સમાં કણોને પ્રકાશની ગતિની ખૂબ નજીક લઈ જવામાં આવે છે, અને ત્યારે વિશિષ્ટ સાપેક્ષતાની અસરો, જેમ કે કણનું દ્રવ્યમાન વધી જવું અને સમય ધીમો પડવો, એ સ્પષ્ટપણે જોવા મળે છે અને ગણતરીમાં લેવી જ પડે છે. આ પ્રયોગો બ્રહ્માંડના મૂળભૂત બંધારણને સમજવામાં મદદ કરે છે.
અને ખગોળશાસ્ત્રમાં?
ખગોળશાસ્ત્રમાં તો સામાન્ય સાપેક્ષતા ખૂબ જ મહત્વની છે. પેલું ગ્રેવિટેશનલ લેન્સિંગ છે, જેનો ઉપયોગ દૂરના ગેલેક્સીઓ અને ક્વાસાર જેવા પદાર્થોનો અભ્યાસ કરવા માટે થાય છે. જાણે કુદરતે જ મોટા બહિર્ગોળ કાચ ગોઠવ્યા હોય.
હા, એ તો સરસ ઉપમા છે.
પછી બ્રહ્માંડ કેવી રીતે વિસ્તરી રહ્યું છે, બિગ બેંગનો સિદ્ધાંત, બ્લેક હોલનું અસ્તિત્વ અને ગુણધર્મો, આ બધું સમજવા માટે સામાન્ય સાપેક્ષતા અનિવાર્ય છે.
અને મને લાગે છે આ બધા વૈજ્ઞાનિક ઉપયોગો સિવાય એક દાર્શનિક પાસું પણ છે. એ સમજ કે આપણો પોતાનો દૃષ્ટિકોણ, આપણો ફ્રેમ ઓફ રેફરન્સ એ નિરપેક્ષ નથી.
બહુ સાચી વાત. સાપેક્ષતા આપણને એક પ્રકારની બૌદ્ધિત નમ્રતા શીખવે છે. એ સમજાવે છે કે બીજાના દૃષ્ટિકોણ પણ એટલા જ સાચા હોઈ શકે છે એમના સંદર્ભમાં.
તો આટલી ઊંડી ચર્ચા પછી અંતે એવી કોઈ એક વાત જે તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ હોય?
મારા માટે હજુ પણ ગુરુત્વાકર્ષણને બળ તરીકે નહીં, પણ અવકાશ સમયની ભૂમિતિ તરીકે જોવું એ ખરેખર અદ્ભુત છે. એમાં એક પ્રકારની સુંદરતા અને સરળતા છે જે બ્રહ્માંડના નિયમોમાં જોવા મળે છે. અને એ વિચાર કે આટલો ગહન અને આમ જુઓ તો અજીબ લાગતો સિદ્ધાંત આપણા રોજિંદા જીવનમાં, જેમ કે GPSમાં, આટલી ચોકસાઈથી કામ કરે છે, એ વિજ્ઞાનની શક્તિ બતાવે છે.
અને મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કેવી રીતે માત્ર બે સરળ લાગતી પૂર્વધારણાઓ, ભૌતિક નિયમો સમાન રહે અને પ્રકાશની ગતિ અચળ રહે, એના પરથી આટલા બધા વિચિત્ર અને છતાં સાચા પરિણામો તારવી શકાયા. એ માનવ તર્ક અને કલ્પના શક્તિની ક્ષમતા દર્શાવે છે. વિચાર પ્રયોગો દ્વારા વાસ્તવિકતાને આટલી ઊંડાણપૂર્વક સમજવી એ જ કમાલ છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો સમય અને અવકાશ જેવા મૂળભૂત ખ્યાલો વિશેની આપણી સહજ રોજિંદી સમજ પણ અધૂરી કે ખોટી સાબિત થઈ શકે, તો જીવનના બીજા કયા પાસાઓ છે જેના વિશે આપણે કદાચ પૂરેપૂરું નથી જાણતા કે ખોટું સમજી રહ્યા છીએ?
બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. કદાચ વાસ્તવિકતા આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી વધુ વિચિત્ર, વધુ જટિલ અને વધુ અદ્ભુત છે. અને તેને સમજવાનો પ્રયાસ કરતા રહેવું, સવાલો પૂછતા રહેવું, એ જ જ્ઞાન યાત્રા છે.
બિલકુલ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.